સહજાનંદ સ્વામી મહારાજની જય. સંવત 1876 માક્ષર સુધી પૂનમને દિવસે શ્રીજી મહારાજ ગરડા મધ્યે શ્રી દાદાખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જગતના કારણ એવા જે પુરૂષ, પ્રકૃતિ, કાળ અને મહદાદિ 24 તત્વ તેમના સ્વરૂપને જ્યારે જીવ જાણે છે ત્યારે પોતાના વિશે રહેલી જે અવિદ્યા અને તેના કાર્ય એવા જે 24 તત્વ તેને બંધન થકી મુકાય છે. પ્રશ્ન ન સમજાણો. પ્રશ્ન બંધન મુક્ત થવા માટેનો છે. હું બને એટલો સરળ કરવા પ્રયત્ન કરું છું, એટલે ધીરજ રાખજો, શબ્દથી ગભરાશો નહીં, પણ બહુ શાંતિથી આપણે લઈએ. કદાચ આખું ન થાય તો અડધું છોડવું છે, પણ આપણે વાંચવું છે. મહારાજે પ્રશ્ન પૂછ્યો, જગતમાંથી અંતે આપણે હમણાં પૂર્વે વાત કરી કે બંધન મુક્ત થઈએ, વાસના મુક્ત થઈએ, કર્મ મુક્ત થઈએ, ભગવાનમાં હેત થઈએ, પણ એ ક્યારે થવાય? જ્યારે જીવાત્માને પોતાની અંતરની અવિદ્યા ટળે. અવિદ્યા એટલે જે ગેરસમજો, ગ્રંથિઓ, ખોટી સમજણને જે આસક્તિઓ હોય એ જ્યારે ટળે ત્યારે જીવાત્માને ભગવાનના સ્વરૂપનો મહિમા સમજાય, ભગવાનના સ્વરૂપની મહત્તા સમજાય, મોટપ સમજાય. અને ભગવાનની જ્યારે મોટપ ને મહત્તા સમજાય ત્યારે જીવાત્માને પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ થાય. જ્યાં સુધી ભગવાનને જગત જેવા જાણે છે, આપણા જેવા જાણો છો, સંસારના બીજા વિષયો જેવા જાણો છો, કોઈ બીજા પદાર્થ જેવા જાણો છો, જ્યાં સુધી સર્વોપરીને સર્વ કરતા હતા અને સર્વના નિયંતા નથી જાણતા ત્યાં સુધી ભગવાનનો યથાર્થ મહિમા સમજાણો નથી. અને જ્યાં સુધી જગતના વિષયોનો મહિમા સમજાણો છે, જગતના વસ્તુઓ, પદાર્થો કે બીજા લોકાદિનો જે મહિમા સમજાણો છે, એવો ને એવો ભગવાનનો મહિમા સમજાણો છે, તો પણ એમાંથી મુક્ત થવાતું નથી. કારણ કે જેવું હેત ભગવાન પ્રત્યે છે એવું જ હેત વિષયો પ્રત્યે છે. એટલે વિષયોની ન્યૂનતા કરવા માટે અને પરમાત્માની મહત્તા વધારવાને માટે, સમજવા માટે વચનામૃત મહારાજ એમ કહે છે કે પોતાની જે અવિદ્યા તેને કર્યા જે એવા જે 24 તત્વો તેના બંધન થકી મૂકે છે. આપણને જે 24 તત્વો અથવા તો જે જગત, સૃષ્ટિ, વિષય, માયા વગેરેના જે બંધન છે એમાંથી જીવાત્મા ત્યારે મુક્ત થઈ શકે કે જ્યારે એને સદજ્ઞાનની પ્રાપ્તિ થાય, એની સમજણની પ્રાપ્તિ થાય. અને એ હેતુથી ભગવાનનો મહિમા યથાર્થપણે સમજાય, એની મોટપ યથાર્થપણે સમજાય, એમની સર્વોપરિતા યથાર્થપણે સમજાય, એના માટેનો આ વચનામૃત મહારાજ સ્વયં આપણને સમજાવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એમનું સ્વરૂપ કેમ જાણવામાં આવે? મહારાજે પહેલો પ્રશ્ન કર્યો, મહારાજે એક વાક્ય, એક સ્ટેટમેન્ટ મહારાજે પહેલું મૂક્યું. શ્રીજી મહારાજ બોલ્યા છે, જગતના કારણ એવા જે પુરુષ, પ્રકૃતિ, કાળ, મહતાદિ જે 24 તત્વ એમના સ્વરૂપને જ્યારે જીવ જાણે, એટલે કે એની સ્થિતિ જાણે, એના સ્થાનને જાણે, એના સ્વરૂપની મહત્તાને શું છે જ્યારે સમજે, અને એનાથી પરમેશ્વરની મહત્તા કેટલી છે, ભગવાનનું સ્થાન શું છે એ જ્યારે સમજે. એટલે મહારાજ અહીં એ શબ્દ વાપર્યો કે જીવ જ્યારે 24 તત્વ જે છે, મહદાદિ 24 તત્વ, પ્રકૃતિ, કાળ વગેરે, તેના સ્વરૂપને જ્યારે ઓળખે, તમને એનું સ્વરૂપ ઓળખાશે તો પરમાત્માનું સ્વરૂપ એનાથી કેવું મોટું છે, કેવું ભગવાનનું ઐશ્વર્ય છે, કેવો પ્રતાપ છે, કેવું નિયંતાપણું છે, કેવું સર્વ કરતાળતાપણું છે, સર્વના કારણપણું છે, એ ક્યારે સમજાય? કે પહેલા તમે આને સમજશો તો ઓલું સમજાશે. એટલે મહારાજ કે આના સ્વરૂપને જ્યારે સમજે, જાણે અને તે પોતાને વિશે જે રહેલી અવિદ્યા ટાળે, જ્યારે ગ્રંથિઓ જે હોય, મહત્તા ખોટી બાંધેલી હોય એ જ્યારે ટળે, ત્યારે મહારાજ કે એ બંધન થકી મુક્ત થાય છે. એટલે બંધન થકી મુક્ત થવાનો ઉપાય મહારાજે બતાવ્યો. હવે પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો કે એમનું સ્વરૂપ કેમ જાણવું, એને કેમ જાણવું કે મહત્તત્વ શું છે, પ્રકૃતિ શું છે? ત્યારે મહારાજ બોલ્યા છે, અમે સ્વરૂપ તો એમ લક્ષણે કરીને જણાય છે. એ તમે લક્ષણ જુઓ એટલે એનાથી સ્વરૂપની ખબર પડે કે સ્વરૂપ શું છે. તે લક્ષણ કહીએ છીએ જે પ્રકૃતિના નિયંતાને પ્રકૃતિ તકી વિજાતીય, એટલે સ્વરૂપ સ્વભાવથી વિલક્ષણ, અનોખું, બરાબર. જે પ્રકૃતિના નિયંતા અને પ્રકૃતિ થકી વિજાતીય અખંડ અનાદિ ને અનંત સત્ય અને સ્વયં જ્યોતિ ને સર્વજ્ઞ ને દિવ્ય વિગ્રહ એટલે દિવ્ય તનુ, દિવ્ય શરીર જેને અમાયિક શરીર, એવા દિવ્ય તનુ એટલે દિવ્ય વિગ્રહને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ એવા પુરુષ છે. પુરુષની પહેલા વ્યાખ્યા ભગવાને બતાવી, પુરુષ કોણ પહેલા સમજો. આ પ્રકૃતિ પુરુષ ને આ મહતત્વ ને આ બધા 24 તત્વો છે એમાંનું એક અંગ છે પુરુષ, પ્રધાન પુરુષ જેને આપણે કહીએ છીએ. એ પુરુષનું મહારાજ અહીંયા વિશ્લેષણ કર્યું, પુરુષને એનું લક્ષણ શું હોય. બરાબર ચાલે છે ને? જો માથા ડોલજો તો મને ખબર પડે. પ્રકૃતિના નિયંતા, પુરુષનું લક્ષણ શું છે? તો કે પ્રકૃતિના નિયંતા છે. આ પ્રકૃતિ જે દેખાય એના નિયંતા છે. અને પ્રકૃતિ થકી વિજાતીય છે, એનાથી અનોખા પણ છે. અને અખંડ છે, અનાદિ છે, અનંત ને સત્ય છે. અનંત છે, સત્ય છે, અખંડ, અનાદિ. અનાદિ એટલે જેનો આરંભ પણ આપણે જોઈ શકતા નથી, અને અનંત એટલે કે જેનો આપણે અંત પણ જોઈ શકતા નથી, એવા અનંત અને અનાદિ ને સત્ય છે, એ સત્ય છે. અને સ્વયં જ્યોત છે, પોતે પ્રકાશમાન છે, ભગવાનની કૃપા અને પરમાત્માના પ્રતાપે કરીને સ્વયં પ્રકાશમાન છે. અને સર્વજ્ઞ છે, સર્વતકી સર્વજ્ઞ વ્યાપ છે. અને દિવ્ય વિગ્રહ, અને દિવ્ય વિગ્રહ એટલે દિવ્ય શરીર, અમાયિક શરીર. અને સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ, સમગ્ર જે આ સૃષ્ટિની અંદર, સંસારની અંદર, બ્રહ્માંડની અંદર જે આકાર જે છે, આકાર એટલે જે પિંડ જે દેખાય છે, કોઈ આકૃતિ દેખાતી હોય, એ સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કરનાર છે. એને એને પ્રવૃત્તિ એને કરનાર છે, પ્રવૃત્તિના કારણ છે. જે આકાર માત્ર જે નિર્માણ થયા છે એનું કારણ એ પુરુષ તત્વ છે. અને ક્ષેત્રજ્ઞ છે, ક્ષેત્રજ્ઞ એટલે જેના જાણનારા, એના ગુણને અને માયાને તેના કાર્યોને જાણનારા છે. એના જે માયા તકી જે નિર્માણ થયેલા એવા જે જાણનાર, એવા આ કોની વ્યાખ્યા છે? પુરુષની વ્યાખ્યા. એવા ક્ષેત્રજ્ઞ એવા જે પુરુષ છે, અને જે પ્રકૃતિ છે, પુરુષની વાંકે ખ્યાલ આવી? આ પુરુષ કીધા કેવા છે? પુરુષ આપણે ભગવાનની મોટપ સમજવી છે. હું એટલે ભગવાનને મોટપ કેવી છે જાણવા માટે પહેલા આની પુરુષની મહત્તા સમજીએ, પછી પુરુષના જે કાર્ય એની મહત્તા સમજીએ, પછી આગળ મહારાજે સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે, આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે એની વ્યાખ્યા મહારાજે કરી છે એને સમજીએ, ત્યારે બ્રહ્માંડના અધિપતિ એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિની મોટપ આપણને સમજાશે, ત્યારે એની સર્વોપરિતા સમજાશે. એટલે પુરુષની વ્યાખ્યા કરી. અને હવે મહારાજ પ્રકૃતિના લક્ષણ કહે છે. અને જે પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, રજ સત્વ ત્રણ, એ ત્રણેય ગુણેથી યુક્ત છે. અને જે જળ ચિદાકાશમાં છે, જળ કહેતા સ્થૂળ અને સૂક્ષ્મ જે સ્વરૂપ એને યુક્ત છે. સ્થૂળ જે વ્યક્ત રૂપ છે, અને સૂક્ષ્મ એટલે ચિદાત્મક એટલે જે અવ્યક્ત રૂપ છે. એટલે વિષ્ણુ પુરાણની અંદર એક સ્તુતિ આવે છે, પ્રકૃતિયા મયા ખ્યાતા વ્યક્ત વ્યક્તિ રૂપિણી. પ્રકૃતિ કેવી છે? વ્યક્ત પણ છે ને અવ્યક્ત પણ છે, એટલે સ્થૂળ પણ છે અને સૂક્ષ્મ પણ છે. એટલે ચિદાકાશ, જળ ચિદાકાશ કીધી, જળ પણ છે ને ચિદાકાશ પણ છે. એવી જે પ્રકૃતિ છે તે નિત્ય અને નિર્વિશેષ છે. પૃથ્વી આદિ જે ભૂત તેના કારણરૂપ રહેલી છે, નિર્વિશેષ એટલે પૃથ્વી આદિ જે તત્વ છે એના કારણરૂપે રહેલી છે. અને એવી પ્રકૃતિનો સ્વભાવ મહારાજે અહીંયા આગળ લક્ષણ એના બતાવ્યા છે. આ પ્રકૃતિ પહેલા પુરુષના લક્ષણ બતાવ્યા, પછી પ્રકૃતિના લક્ષણ બતાવ્યા. અને મહદાદિક જે સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે, તેનું કાર્ય કરવાનું એ ક્ષેત્ર છે. અને તે ભગવાનની શક્તિ છે, ભગવાનની શક્તિ છે. ભગવાન ન હોય તો શક્તિ હોય નહીં, ભગવાનની માત્ર શક્તિથી આ કાર્ય સંભવિત બને છે આ સૃષ્ટિને. એટલે આપણે ભગવાનને સંસારના, સૃષ્ટિના, ઉત્પત્તિ પાલન પરના કારણ ગણીએ છીએ, એમને કરતા ગણીએ છીએ. ભગવાનની શક્તિ છે. અને ગુણસામ્ય, ગુણસામ્ય એટલે સત્વાદિક જે ગુણ તેની વિષમતા રહિત, એટલે એની જે વિભાજન, એના સત્વ આદિ જે ગુણો છે એના જે ગુણ જુદા જુદા હોય, સત્વગુણના ગુણ જુદા છે, રજગુણના ગુણ જુદા છે, તમોગુણના ગુણ જુદા છે, એના ત્રણેય ગુણથી રહિત છે. અને એવી જે માયા તેનો ક્ષોભ કરે તેને કાળ કહીએ. એવી જે માયા, માયાનું સ્વરૂપ કેવું બતાવ્યું મહારાજ કે ગુણસામ્ય અને નિર્વિશેષ, એવું જે એવી જે માયા તેનો પણ જે ક્ષોભ કરે, એટલે એનો પણ જે કંટ્રોલ, એને જે એને નાશ કરતો બાળે, ક્ષોભનો અડતા એનો એને ભસ્મીભૂત કરે એવી જે એવું જે તત્વ છે એ કાળ તત્વ છે. સમજાય છે? થોડું ઘણું કંઈ વાંધો નહીં, આ એક વખત વાંચીએ છે, બીજી વખત વધારે જરા ઊંડાણથી સમજાય, પણ આ શબ્દોને સાંભળજો બધા. હવે મહત્વ આદિની પહેલા મહારાજે વ્યાખ્યા કરી, અહીં આગળ લક્ષણ બતાવ્યા પ્રકૃતિના, મહારાજે અહીં આગળ લક્ષણ બતાવ્યા પુરૂષના, પ્રકૃતિના અને માયા અને કાળના, કાળ અને માયાના મહારાજ અહીંયા લક્ષણો બતાવ્યા છે. પછી આગળ મહારાજ હવે કહે છે, હવે મહત્વ આદિ જે તત્વ તેના લક્ષણ કહું તે સાંભળો. જે ચિત્ત અને મહત્વને અભેદપણે જાણવું અને જે મહત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરી સમગ્ર જગત રહ્યું છે, સમગ્ર જગત ક્યાં વાસ કરે છે એ મહત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને આ જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે, પોતે જે મહત્વ છે નિર્વિકાર છે અને તે પ્રકાશમાન છે અને સ્વચ્છ છે અને શુદ્ધ સત્વમય છે કે જેની અંદર રજ અને સત્વ, રજ અને તમો ગુણનો અંશ નથી, એટલે શુદ્ધ સત્વ ગુણે યુક્ત છે એવું જે મહત્વ આદિક જે તત્વ નહીં વ્યાખ્યામાં પહેલા મહત્વની મહારાજે અહીંયા લક્ષણ બતાવ્યું અને શાંત છે. કેવું છે? એ શાંત પ્રકૃતિનું એ મહત્વ છે. હવે અહંકારનું લક્ષણ કહીએ, પછી આવ્યું અહંકાર. વાલા ભક્તો, આ તમને કહેતા પહેલા એક થોડીક રૂપરેખા આપું કે જેથી તમને આ વિષયની ઉપર પ્રકાશ આવે કે કેવી રીતે આપણા સંસારની સૃષ્ટિની રચના છે. એટલે આ જ્યારે આની વ્યાખ્યા સાંભળશો તો થોડું તમને વધારે એની અંદર સાનુકૂળ થશે, કારણ કે આગળ વચનામૃતમાં આવે છે. હું પહેલું થોડું ક્રમ વચનામૃતનો આગળ પાછળ કરવાનું ભગવાન પાસે પ્રાર્થના કરીને એટલું આપણે કરીએ, કારણ કે ઉત્પત્તિ જાણશો તો તમને આ કોણી વાત કરીએ છીએ ખબર પડશે, કારણ કે સંસારની ઉત્પત્તિની મહારાજે આગળ જ આમાં વાત કરી છે. એટલે પહેલા એ વચનામૃતનો ભાગ વાંચું છું, પછી પાછું આપણે આના ઉપર વાંચું, થોડો ક્રમ આગો પાછું કરીએ છીએ, ભગવાનને આપણને ક્ષમા કરે. અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જણાવી છે, મહારાજ ઉત્પત્તિ જણાવે છે તો કેવી રીતે, તો કહીએ છીએ પોતાના ધામને વિશે રહ્યા એવા જે કૃષ્ણ ભગવાન, પહેલા સાંભળજો બહુ શાંત રીતે સાંભળજો, પોતાના ધામને વિશે રહ્યા એવા જે કૃષ્ણ પરમાત્મા એવા ભગવાન ને તે અક્ષર પુરુષ રૂપે કરીને માયાને વિશે ગર્ભને ધરાવતા હતા. પહેલા શું થયું નિર્માણ? તો પરમાત્માએ અક્ષર બ્રહ્મ સ્વરૂપ લઈ અને મહારાજે માયાને વિશે ગર્ભને ધારણ કરાવ્યું અને ત્યારે માયા થકી અનંત કોટી પ્રધાન અને પુરુષ થયા. એના બાળક તરીકે, માયાના પુત્ર તરીકે અનંત કોટી પ્રધાન અને પુરુષની અનંત કરોડ, આપણે આ એક બ્રહ્માંડની વાત કરીએ એવા અનંત કોટી પ્રધાન અને પુરુષ થયા. તે પ્રધાન અને પુરુષ કેવા છે? તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે એ પ્રધાન અને પુરુષ થયા, એના થકી અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના એ કારણ બન્યા, એ કારણ છે. તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિનું કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ. પ્રથમ તો પુરૂષોત્તમ એવા શ્રી કૃષ્ણ ભગવાન. વાલા ભક્તો, આ શબ્દ બહુ સમજી અને સમજવાની ઉતારવા જેવા છે. સંસારની સૃષ્ટિની રચનાનું મહારાજ, આમ તો ખગોળ ભૂગોળનું પાછળ વચનામૃત પાછું બહુ મોટું છે, પણ અહીંયા સંક્ષિપ્તમાં મહારાજે જે વિશ્લેષણ કર્યું છે આપણા જીવનની અંદર સમજવા માટે છે. આ જ્ઞાન માર્ગનું કામ છે. આમાં આપણે કદાચ સમજણ કસાય તો ઠીક છે, ન કસાય તો કંઈ બહુ દુઃખ લગાડવાની જરૂર નથી, પણ આ સમજાણું હોય તો આપણને ભગવાનની મોટપ ખબર પડે, ભગવાનનું સર્વાવતારીપણું સર્વોપરીપણું આપણને ખબર પડે, એટલા માટે આને વાંચવું જરૂરી છે. મહારાજ કહે છે કે પ્રથમ પુરૂષોત્તમ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરૂષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભ ધરાવતા હતા. પછી શું થયું? જે માયાની ઉત્પત્તિ પ્રધાન અને પુરુષ થયા અને એ બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ થયા અને પછી ભગવાને એ પુરૂષોત્તમ એવા પુરુષ રૂપે થઈને કરીને પ્રધાનને વિશે ગર્ભ ધરાવતા હતા. ભગવાને પુરુષ રૂપ ધારણ કરી અને એ પ્રધાનને વિશે ગર્ભને ધારણ કરાવ્યું અને પછી પ્રધાન થકી મહત્વને ઉત્પન્ન થયું. આ પ્રધાનમાંથી જે મહત્વની આપણે આગળ વાત કરતા હતા એ મહત્વની ઉત્પત્તિ પ્રધાન થકી થઈ અને ઉત્પત્તિ થતું હોવું અને મહત્ત્વ થકી ત્રણ પ્રકારના અહંકાર ઉત્પન્ન થયા. મહત્ત્વ થકી ત્રણ પ્રકારના અહંકાર ઉત્પન્ન થયા, તેમાં સાત્વિક અહંકાર થકી, સાત્વિક અહંકાર, રજસમ અહંકાર અને તમોગુણ યુક્ત અહંકાર, એવા ત્રણ અહંકાર પ્રગટ થયા. તો અહંકારના ત્રણ ગુણ બતાવ્યા, આ ત્રણ અહંકારો પ્રગટ થયા. અને એમાં જે સાત્વિક જે અહંકાર થકી મન અને ઇન્દ્રિયના દેવતા એ ઉત્પન્ન થયા. આપણું મન અને ઇન્દ્રિયોના દેવતા એ સત્વગુણથી ઉત્પન્ન થયા. અને રાજસ અને અહંકાર થકી દશ ઇન્દ્રિયો અને બુદ્ધિ અને પ્રાણ તે ઉત્પન્ન થયા હતા. રજસ જે ગુણ અહંકાર હતો એનાથી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણ તે ઉત્પન્ન થયા. અને તે તામસ અહંકાર થકી પંચભૂત અને પંચ તન્માત્રા એ ઉપજ્યા હતા. એવી રીતે આ સમગ્ર તત્વ ઉપજ્યા છે. આ તત્વની ઉપજાતી ફરી આપણે ક્રમ જોઈએ તો ભગવાને માયાની અંદર પ્રવેશ કરી અને પ્રધાનને પુરૂષની ઉત્પત્તિ થઈ, અને પ્રધાન પુરૂષની ઉત્પત્તિથી મહતત્વની ઉત્પત્તિ થઈ, અને મહતત્વની ઉત્પત્તિથી ત્રણ અહંકારોની ઉત્પત્તિ થઈ, રજ, સત અને તમ. અને એની અંદર સત્વગુણે જે અહંકાર હતો એની અંદરથી મન ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થયા, અને રાજસ જે અહંકાર એના થકી દસ ઇન્દ્રિયો, બુદ્ધિ અને પ્રાણની નિર્મિતિ થઈ, અને તામસ જે ગુણથી તે પંચભૂત અને પંચતન માત્રાની ઉત્પત્તિ થઈ. આ રીતે પરમાત્માની જે સૃષ્ટિની રચનાનો ક્રમ બતાવ્યો છે. હવે એને અનુસંધાને આપણે આગળ કરીએ તો મહત્ત્વ જે છે એની ઉત્પત્તિ આપણે વિશે જોતા હતા. તો મહત્ત્વ જે છે તેના લક્ષણ કહું છું, તે સાંભળો. ચિત્ત અને મહત્ત્વને અભેદપણે જાણે અને મહત્ત્વને વિશે સૂક્ષ્મ રૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે અને પોતે નિર્વિકાર છે અને પ્રકાશમાન છે અને સર્વ પ્રકાશમાન છે અને સ્વચ્છ છે અને શુદ્ધ સત્વમય છે. આપણે મહત્ત્વથી જે કેવું છે એનો સ્વભાવ શુદ્ધ સત્વમય છે અને તે શાંત છે. હવે અહંકારનું લક્ષણ જાણીએ. અહંકાર ત્રણ પ્રકારના છે, જે રજ, સત અને તમ એના ત્રણ ગુણ બતાવ્યા છે. તે લક્ષણ કહીએ. અહંકાર છે તે ત્રિગુણાત્મક છે અને ભૂત માત્ર ઇન્દ્રિયો, અંતકરણના દેવતા અને પ્રાણ એ સર્વની ઉત્પત્તિનું કારણ છે અને ઉત્પત્તિનું કારણ છે અને તે વિશે શાંતપણું છે અને ઘોરપણું છે અને તેના વિશે વિમૂઢપણું પણ છે. એટલે એના વિશે શેટર્ડ, વિમૂઢ એટલે શેટર્ડપણું પણ છે અને ઘોર એટલે ધીમું જે ગતિએ ચાલતું હોય એને કહેવાય. તો શાંતપણું છે, ઘોરપણું છે અને વિમૂઢપણું પણ છે. હવે મનનું લક્ષણ કહીએ, મનની ઉત્પત્તિ જે થઈ એનું લક્ષણ કહીએ. તો મનની લક્ષણ કહીએ, જે મન છે તે સ્ત્રીયાદિક પદાર્થને વિશે સમગ્ર કામના તેની ઉત્પત્તિના ક્ષેત્ર છે. મન છે ત્યાંથી સંકલ્પ વિકલ્પની નિર્મિતિ થાય છે. એટલે જે કામના ઉત્પન્ન થાય એ બધી સંકલ્પ વિકલ્પ થાય એ બધા મનથી ઉત્પન્ન થાય છે. મન જે છે તે સ્ત્રીયાદિક જે પદાર્થોને વિશે આસક્તિ થાય એ પણ મનથી થાય છે. તેની કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે અને સંકલ્પ વિકલ્પ રૂપ છે અને સમગ્ર ઇન્દ્રિયોના નિયંતા. એટલે મન સંકલ્પ રૂપે સહાયક બને છે, ઇન્દ્રિયોને કામ કરવા પ્રેરે છે. નિયંતા કીધો શબ્દ અહીંયા વાપર્યો છે, પણ નિયંતાનો અર્થ થાય કે એ મન સંકલ્પ કરે છે એટલે ઇન્દ્રિયો કાર્ય કરે છે. ઇન્દ્રિયોને ગતિમાન કરવા માટે મન એનું કારણ બને છે, એટલે સહાયક બને છે, એટલે એના નિયંત્રણ. મન જો સંકલ્પ ન કરે તો ઇન્દ્રિયો કાર્યરત થાય નહીં. એટલે મન ઇન્દ્રિયોના નિયંતા છે. અને એ જ રીતે હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ, જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહેલું છે. જ્ઞાન ક્યાં રહેલું છે? બુદ્ધિની અંદર. બુદ્ધિની અંદર પદાર્થ માત્ર, જેટલા પદાર્થ આપણે જોઈએ છીએ કે સાંભળીએ છીએ કે અનુભવીએ છીએ, બધાનું જ્ઞાન બુદ્ધિ કરે છે. એ બુદ્ધિનું સ્વરૂપ, બુદ્ધિનું લક્ષણ છે. જે બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇન્દ્રિયોને વિશે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિવતે જ છે. ઇન્દ્રિયોની અંદર જ્ઞાનેન્દ્રિય જે અનુભવ કરે છે એ જે વિશેષ જ્ઞાન છે એ પણ બુદ્ધિના કારણે એ ત્યાં એની અંદર ઇન્દ્રિયોમાં વસે છે. અને જે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ એ રહ્યા છે. સંશય, નિશ્ચય, નિંદ્રા અને સ્મૃતિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? બુદ્ધિને વિશે રહ્યા છે. અને શ્રોત, ત્વક, ચક્ષુ, રસના, ઘ્રાણ, વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થન, આ જે આપણી ઇન્દ્રિયો જે છે, સાંભળવાની ઇન્દ્રિય, જોવાની ઇન્દ્રિય, કર્મ કરવાના હાથ, પાણી, પગ, ચાલવાની ઇન્દ્રિયો, આ બધી જે કર્મેન્દ્રિયો છે તે દશે ઇન્દ્રિયો અને તેનું લક્ષણ તે છે. તે પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત છે. આ દસ ઇન્દ્રિયોનું લક્ષણ શું છે? તે પોતાના વિષયની અંદર પ્રવૃત્ત. આંખનું કામ છે જોવાનું, એટલે એ પોતાના વિષયમાં પ્રવૃત્ત છે. કાનનું, શ્રોતનું જે કાર્ય છે સાંભળવાનું, તો એ પોતાના વિષયની અંદર પ્રવૃત્ત છે, એટલે એનું લક્ષણ છે. દેખાય છે તો એ લક્ષણ બતાવે છે કે આંખનું કામ છે. સંભળાય છે તો એ લક્ષણ બતાવે છે કે સ્ત્રોતનું કામ છે. સ્ત્રોત ઇન્દ્રિય કામ કરે છે. હાથથી કંઈ કામ કરતા હોય તો પાણીથી આપણે કામ કરીએ છીએ. પાણી જે ઇન્દ્રિય છે એનું કર્મ થાય છે, એ આપણને એનાથી ખ્યાલ આવે. એટલે જ્યારે ઇન્દ્રિયોનું લક્ષણ જોઈએ તો એનાથી એને ઇન્દ્રિયોને એનું લક્ષણથી ઇન્દ્રિયોની ઓળખાણ શાસ્ત્રોએ કરી છે. હવે પંચ માત્રાના લક્ષણ કહીએ છીએ તે પંચમાત્રાના લક્ષણ કહીએ છીએ તે પહેલા પંચમાત્ર એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જે ઇન્દ્રિયોના જે વિષયો જે ભોગવે છે એને માત્રાના શબ્દો, એને સૌ પ્રથમ શબ્દનું લક્ષણ તે મહારાજ વર્ણવે છે. હવે પંચમાત્ર શબ્દાદિ જે પંચમાત્ર તેના લક્ષણ કહીએ છીએ, તેમાં શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે તે અર્થમાત્રનો આશ્રય છે. આશ્રય એટલે વાચક, એનું કહેનાર. અર્થનું સ્થાન ક્યાં છે? શબ્દથી અર્થનું સ્થાન શબ્દમાં છે. શબ્દ છે તો અર્થ એની અંદર રહેલો છે, એટલે અર્થનું સ્થાન કેન્દ્ર છે એ શબ્દમાં છે, એનો વાચક છે. એટલે શબ્દનું લક્ષણ તો એ છે જે શબ્દ જે અર્થ માત્રનો આશ્રય છે અને વ્યવહાર માત્રનું કારણ છે. જે પણ વાત થાય શબ્દથી થાય છે, વ્યવહાર માત્ર જે થાય છે એ શબ્દોથી થાય છે, એટલે વ્યવહાર માત્રનું કારણ છે અને બોલનારની જે જાતિ અને સ્વરૂપ તેને જણાવનારો છે. શબ્દ જે થાય એનાથી એ બોલનારની જાતિ અને સ્વરૂપ એની પણ આપણને ઓળખાણ કરાવનારો છે. અને આકાશની વિશે રહેવાપણું છે. શબ્દનું સ્થાન ક્યાં છે? આકાશની અંદર, એટમોસ્ફિયરની અંદર શબ્દ એ રહેતા હોય છે. આકાશની અંદર એનું સ્થાન છે, રહેવાપણું છે. અને આકાશની માત્રા એટલે આકાશની માત્રા એટલે આકાશનું અસાધારણ એક ગુણ છે. એ આકાશની અંદર એક અસાધારણ એનો ગુણ છે અને તે શ્રોત્ર ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવે છે. શબ્દ ક્યાંથી ગ્રહણ કરવામાં આવે? શ્રોત ઇન્દ્રિયથી. આપણે જે કાન છે ત્યાંથી શબ્દ આપણે ગ્રહણ કરીએ છીએ. શ્રોત ઇન્દ્રિયથી ગ્રહણ કર્યામાં આવે છે એ શબ્દનું લક્ષણ છે. શબ્દનું લક્ષણ ખ્યાલ આવ્યો? શબ્દના લક્ષણ બતાવ્યા. આમ તો આપણે બધા સહજ રોજ, કારણ કે આ જીવનનો ઉપયોગી બધા અંગો છે એટલે આપણને ખબર છે ભાઈ કાનેથી સંભળાય, આંખે દેખાય, આ બધું વાંચવાની જરૂર શું છે. પણ આ જે એના શાસ્ત્રોક્ત જે ગુણ છે, આ ગુણ જ્યારે આ ક્યારે લખાણા? હજારો વર્ષ પૂર્વે જ્યારે શાસ્ત્રો લખાણા, જ્યારે વેદો લખાણા, જ્યારે ઉપનિષદો લખાણા, ત્યારે આવી કોઈ ભાષા, આવી કોઈ સ્થિતિ ત્યારે અસ્તિત્વમાં નહોતી. ત્યારે એ સમયની અંદર આ સમાજને એક માર્ગદર્શન આપ્યું, જ્ઞાન આપ્યું, એટલે આ જરૂરી છે કે આપણને આ પાયામાંથી આપણને આ જ્ઞાન થાય. એવું રહેવાપણું તે તન્માત્ર છે. હવે સ્પર્શનું લક્ષણ કહીએ છીએ, જે સ્પર્શ ઇન્દ્રિય છે તેનું લક્ષણ કહીએ છીએ. જે સ્પર્શ છે તે વાયુ તન્માત્રા છે. વાયુની તન્માત્રા એ સ્પર્શ છે. અને કોમળપણું, કઠણપણું, સ્પર્શથી શું ખ્યાલ આવે આપણને? તો કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું અને એ ત્વચાએ કરીને ગ્રહણ કરવાનું પણું તે સ્પર્શનું સ્પર્શપણું છે. આપણને સ્પર્શ દ્વારા ખબર પડે કે કઠણ છે, કોમળ છે, ગરમ છે, ઠંડુ છે, એ આ બધું અનુભૂતિ ક્યાંથી થાય? સ્પર્શથી થાય. અને તે ત્વચાએ કરીને ગ્રહણ કરવાનું, એનું ગ્રહણનું સ્થાન શું છે? આપણી પંચભૂત શરીરની આ ત્વચા જે ઇન્દ્રિય છે એ ત્વચાએ કરીને ગ્રહણ કરવા પણ તે સ્પર્શનું છે. હવે રૂપનું લક્ષણ કહીએ છીએ, પદાર્થ માત્રના આકારને જણાવી દેવા પણ. રૂપનું લક્ષણ શું છે? કે જે પણ પદાર્થ હોય એનો આકાર શું છે જણાવે. રૂપ કેવું છે દેખાય, એનાથી આપણને રૂપનું એ લક્ષણ છે, રૂપ કે પદાર્થની આકૃતિ કેવી છે એ આપણને જ્ઞાન કરાવે. એટલે પદાર્થ માત્રના આકારને જણાવી દેવાપણું છે અને પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું અને તે પદાર્થની રચના એ કરીને પરિણામપણું અને તે જ તત્વનું તન્માત્રાપણું અને ચક્ષુ ઇન્દ્રિયોએ કરીને ગ્રહણ કરવાપણું છે. પદાર્થનું જે પણું છે એ આકૃતિથી આપણને ઓળખાણ કરાવે અને એનું ગૌણપણું એટલે એની અંદર એનું ગૌણપણાને પણ રહેલું છે અને પદાર્થની રચનાએ કરીને એના પરિણામ સુધીનું જે પરિણામપણું એનું રચના અને એનું પરિણામ શું છે એ પણ આપણને જ્ઞાન કરાવનારું તેનું તન્માત્રપણું તે અને ચક્ષુથી ગ્રહણ કરનારું એ રૂપ આપણે ક્યાંથી ચક્ષુથી એને ગ્રહણ કરાય છે. ચક્ષુ ઇન્દ્રિયથી કરીને ગ્રહણ કરવાપણું તે રૂપનું રૂપપણું છે. હવે રસના લક્ષણ કહીએ છીએ જે મધુરપણું તીખુપણું કશાયેલપણું કડવાપણું ખાટુપણું અને ખારાપણું અને જળનું તન્માત્રપણું તે રસના ઇન્દ્રિયે કરીને ગ્રહણ કરવાપણું તે રસનું રસપણું છે. આપણને સ્વાદ જે આવે છે બધા રસના ઇન્દ્રિયથી આપણને પ્રાપ્ત થાય છે એ રસનું લક્ષણ છે. હવે ગંધનું લક્ષણ કહીએ છીએ સુગંધપણું દુર્ગંધપણું અને પૃથ્વીનું તન્માત્રપણું અને ગ્રાણ ઇન્દ્રિયોએ કરીને ગ્રહણ કરવાપણું તે પૃથ્વીનું તન્માત્રપણું એ દુર્ગંધ સુગંધ અને દુર્ગંધ વગેરે ગ્રહણ કરવાનું એ ગંધનું લક્ષણ છે અને ઘ્રાણ એ ઇન્દ્રિયે કરીને એટલે નાકથી ઘ્રાણથી એ ગંધ ગ્રહણ કરવાનું એ ગંધનું ગ્રંથપણું છે. બરાબર છે ને? હા બરાબર છે. થોડું ઊંઘ જેવું આવે ફરી પાછી આપણે કીર્તન લઈએ એવું કંઈ વાંધો નહીં. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ. આપણે આ બધું સૃષ્ટિની રચના જે થઈ છે એની કેવી શાસ્ત્રોએ કલ્પનાની અંદર નિરૂપણ કરેલું છે એને થોડા શબ્દોમાં જ આપણે સમજવું છે. પણ આપણે મૂળ હેતુ આપણો એ છે કે આવનાથી પરમાત્માનું મોટા પરમાત્માનું સર્વોપરીપણું આપણે જાણવું છે. હવે પૃથ્વીનું લક્ષણ કહીએ છીએ જે સર્વ જીવ માત્રને ધારણ કરવા પડવું. આ જીવ પ્રાણી માત્રને ધારણ કોણ કરે છે? પૃથ્વી. એનું લક્ષણ બતાવ્યું પૃથ્વીનું લક્ષણ. તો સર્વ જીવ માત્રનું ધારણ કરવાપણું અને લોકરૂપે કરીને સ્થાનપણું એક લોકરૂપે પૃથ્વીનું પણ સ્થાન એ પોતે લોકરૂપે રહેલા છે અને સર્વ જીવને ધારણ કરનારું એનું લક્ષણ છે અને લોકરૂપે કરીને સ્થાનપણું અને આકાશાદી જે ચાર ભૂત તેના વિભાગ કરવાપણું અને સમગ્ર ભૂત પ્રાણી માત્રના શરીરનું પ્રગટ કરવાપણું તે પૃથ્વીનું લક્ષણ છે. હવે જળનું લક્ષણ કહીએ જે પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડકરણ કરવું અને પદાર્થને કોમળ કરવાપણું અને ભીનું કરવાપણું અને તૃપ્ત કરવાપણું અને પ્રાણી માત્રને જીવાડવાપણું. પાણીનું જળનું પ્રકૃતિ છે. પાણી માત્ર જળથી જીવન આપણે કહીએ છીએ તો જીવ પ્રાણી માત્રને જીવાડવાપણું અને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપને ટાળવાપણું ગરમીથી ટાઢક આપવા માટે તાપને ટાળવાપણું અને બહુપણું અને જળનું લક્ષણ છે. બહુપણું આપણે જાણીએ છીએ પૃથ્વીની અંદર ચોથો ભાગ જ પૃથ્વી છે બાકી ત્રણ ભાગ જળપણું છે. એને આપણા શરીરની અંદર પણ પંચભૂતને જોઈએ તો એમાં 70% પાણીનો ભાગ છે એટલે બહુપણું અહીંયા લખ્યું એનો ગુણ બતાવ્યો એટલે આ શાસ્ત્રોના શબ્દો છે પણ પ્રેક્ટિકલી આપણને બધાને અનુભવ થઈ શકે એવા શબ્દો અહીંયા આગળ લખ્યા છે. જળનું લક્ષણ છે. હવે તેજનું લક્ષણ કહીએ જે પ્રકાશપણું અને અન્નાદિકને પચવી નાખવાપણું અને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ટનું ને ઋતદાદિક દ્રવ્યનું ગ્રહણ કરવાપણું ને ટાળ્યાને હરાવવાપણું ને શોષણ કરવાપણું અને ક્ષુધા અને તૃષા એ તેજનું લક્ષણ છે. તેજ એટલે ગરમી. ગરમીનું લક્ષણ શું બતાવ્યું અહીંયા આગળ? પ્રકાશનું જે એનું તેજ જે છે તો એનું પ્રકાશપણું છે. એનાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. અન્નાદિક પચવી નાખે છે. આપણે પેટની અંદર પણ જઠરા વગેરે અગ્નિ છે એ અન્નાદિને પચાવે પણ છે અને તે રસને ગ્રહણ કરવાપણું અને કાષ્ટને ઋતાદિ દ્રવ્ય જે હોમની અંદર ઋતાદિ દ્રવ્ય જે વપરાય છે તેને ગ્રહણ કરે છે એટલે એની અંદર એ સ્વીકારીને ભસ્મીભૂત કરે છે. કરવાપણું અને ટાઢને હરાવવાપણું ઠંડકને હરાવે. આપણે અહીંયા આગળ તમારે અમેરિકામાં તો દરેક જગ્યાએ ફાયર પ્લેસ હોય છે ને અહીંયા આપણે અગ્નિ કરીએ તો ટાઢને દૂર કરવાપણું એટલે હરાવવાપણું એવું શાસ્ત્ર એવું લખ્યું છે કે ટાઢને હરાવવાપણું ને શોષણ કરવાપણું અને ક્ષુધા અને તૃષા એ ક્ષુધા ગરમી લાગે તરસ કરાવનારું આપણને ક્ષુધા અને તૃષા ઉત્પન્ન કરાવનારું તે તેજનું લક્ષણ છે. હવે વાયુનું લક્ષણ કહીએ જે વૃક્ષાદિને વાયુનું લક્ષણ કહીએ છીએ, વૃક્ષાદિને કંપાવાપણું, પવન ચાલતો હોય તો વૃક્ષ કાંપતા હોય એટલે એને હલાવતા હોય, એને કંપાવાપણું, ને તૃણાદિને ભેળા કરવાપણું, એનાથી જે તૃણાદિ જે તૂટ્યા હોય બધા ભેગા થઈને એક જગ્યાએ ઠેકાણે થાય, ને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને શ્રોત્રાદિ પંચ ઇન્દ્રિયોએ પ્રયત્ને પમાડવાપણું. આપણે જે પણ શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ આ જે પંચ વિષય છે એ આપણા સુધી કોણ પહોંચાડે છે? તો વાયુ જે છે એનું લક્ષણ છે. પવનની અંદર સુગંધ આવે એ નાક સુધી કોણ પહોંચાડે છે? વાયુ. શબ્દ મોઢેથી બોલાય એ આપણા કાન સુધી કોણ પહોંચાડે છે? વાયુ. તો એવી રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એને પંચ જે કર્મેન્દ્રિયો જે છે તે ઇન્દ્રિયો પંચ ઇન્દ્રિય પ્રત્યે પમાડવાપણું અને સર્વ ઇન્દ્રિયોનું આત્માપણું તે વાયુનું લક્ષણ છે. હવે આકાશનું લક્ષણ કહીએ છીએ, જે સમગ્ર જીવ માત્રને અવકાશ દેવાપણું અને ભૂત પ્રાણી માત્રનો જે દેહ માહિલો વ્યવહાર તે દેહની બહારનો વ્યવહાર તેનું કારણપણું, એટલે આ પંચભૂત અને એની જે પ્રાણી જે માત્ર જે છે સંસારની અંદર એને માહિલો અને બહારનો જે વ્યવહાર શરીરનો દેહની અંદરનો અને બહારનો વ્યવહાર એના તેનું કારણ એને આકાશપણું આકાશનું લક્ષણ કીધું. અને પ્રાણ ઇન્દ્રિયો અંતકરણ ને એ જે જીવ અને એ જીવ સર્વનું સ્થાનકપણું, આ બધા સ્થાન આ બધા નિવાસપાનું એનું સ્થાન ત્યાં આકાશની અંદર રહેલું છે, અવકાશ એની અંદર રહેલો છે એટલે સ્થાનક એ આકાશનું લક્ષણ છે. એવી રીતે 24 તત્વ પ્રકૃતિ પુરુષ અને કાળ એમના જો લક્ષણ જાણો તો જીવની અજ્ઞાન થકી મુકાય. આ લક્ષણ તમે જાણો તો જીવને ખબર પડે કે કોનો હેતુ શા માટે છે. આ સર્વે સર્વા આમાંથી એક પણ 24 લક્ષણ બતાવ્યું એમાંથી એક પણ મોક્ષદાતા નથી, સુખદાતા નથી કે સર્વે સર્વા નથી. એમના જે હેતુ એ પ્રકૃતિ અને પ્રકૃતિની જે રચના એવી જે સૃષ્ટિ એ સૃષ્ટિના કાર્યને સહજતાથી વહન કરવા માટે એના ઉપયોગ માટેનો જ આમના કાર્ય અને એમના ક્ષેત્ર છે. એનાથી વિશેષ એનું મહત્વ તો શાસ્ત્રની અંદર વર્ણવ્યું નથી, એ એના ઉપયોગ માટે જ છે, એ વર્ણન અહીં આગળ થયું. અને આવું સમજે તો આપણને એની અજ્ઞાન જે હોય એ ટળે છે. અને એવી એવા અને એ જે સર્વે તેની ઉત્પત્તિ જણાવીએ તો હમણાં આપણે પહેલા વાંચ્યું પણ ફરી ક્રમ તૂટે નહીં એટલે વાંચી લઉં છું. અને જે એ સર્વે તેની ઉત્પત્તિ જાણવી તે ઉત્પત્તિ કહીએ છીએ, પોતાના ધામને વિશે રહ્યા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે અક્ષરરૂપે કરીને માયાને વિશે ગર્ભને ધરાવતા હતા અને ત્યારે તે માયા થકી અનંત કોટી પ્રધાન અને પુરુષ તે થયા હવા. અને પ્રધાન પુરુષ કેવા છે તો અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ છે. અને તે મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિના કારણ જે પ્રધાન પુરુષ તેને કહીએ છીએ, જે પ્રથમ તો પુરૂષોત્તમ એવા જે શ્રીકૃષ્ણ પરમા ભગવાન તે પુરૂષ રૂપે કરીને પ્રધાનને વિશે ગર્ભને ધરાવતા હવા. પછી તે પ્રધાન થકી મહત્ત્વની ઉત્પન્ન થતું હોવું અને મહત્ત્વ થકી ત્રણ પ્રકારના અહંકાર ઉત્પન્ન થતા હવા અને તેમાં સાત્વિક અહંકાર થકી મન અને ઇન્દ્રિયોના દેવતા ઉત્પન્ન થતા હવા અને રાજસ અહંકાર થકી 10 ઇન્દ્રિયો બુદ્ધિ અને પ્રાણ જે ઉત્પન્ન થતા હવા અને તામસ અહંકાર થકી પંચભૂત અને પંચ તન્માત્રા જે ઉપજ્યા તેવા એવી રીતે તે સમગ્ર તત્વ ઉપજ્યા. પછી તે પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહ સુરજતા હવા અને તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત અને જીવ તે દેહ સ્થૂળ સૂક્ષ્મને કારણ વિરાટ નામે ઈશ્વર દેહનું તે દ્વિપાર્ધ કાળ પર્યંત આયુષ્ય છે. અહીંયા મહારાજે આગળ બહુ સુંદર વાત સમજાવી કે આ પ્રકૃતિની જે રચના થઈ પછી પરમેશ્વરની ઈચ્છાએ પ્રેર્યા થકા ભગવાનની ઈચ્છાથી અને ભગવાનની પ્રેરણાથી અને એમના બળથી પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હતા. કોણ? કોણ? પ્રધાન પુરુષ. કોણ? પ્રધાન પુરુષ. આમાં નો ગડબેટી કેમ? કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આવશે. પણ એની અંદર ભગવાનની ઈચ્છા અને પ્રેરણાશક્તિ કાર્યશક્તિ પરમાત્માની, મહારાજે નિમિત્ત બનાવ્યું પ્રધાન પુરુષ, કારણ કે પ્રધાન પુરુષની ઉત્પત્તિ આપણે જોઈ કેવી રીતે થઈ, થોડું થોડું વચ્ચે લઈએ એટલે આ થાય. ભગવાને માયા થકી પ્રધાન અને પુરુષની ઉત્પત્તિ કરી. એટલે પ્રધાન પુરુષની ઉત્પત્તિના કારણ કોણ? ભગવાન, બરાબર. અને એમના થકી પરમેશ્વરની ઈચ્છાએ થકી પોતપોતાના અંશે કરીને ઈશ્વર અને જીવના દેહને સૃજતા હવા. તે ઈશ્વરના દેહ તે વિરાટ સૂત્રાત્મ અને અવ્યાકૃત. ઈશ્વરના દેહ શરીર ત્રણ છે, વિરાટ સૂત્રાત્મક અને અવ્યાકૃત. આપણે ગઈકાલે એને અર્થને સમજ્યા હતા. એટલે એ જે જીવના દેહ અને જીવના દેહ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ, આ શરીર, જીવનો શરીર જે બતાવ્યા ત્રણ પ્રકારના, એ ત્રણ શરીર. અને વિરાટના નામે જે ઈશ્વર તે દેહનું દ્વિપાર્ધ કાર્ય કાળ પર્યંત આયુષ્ય છે. એનું આયુષ્ય દ્વિપાર્ધ, દ્વિપાર્ધનો અર્થ સમજવો છે, થોડું ગણિત આવશે, જો ફાવશે તો જો કરો. બહુ સરળ થાય એટલે થોડીક મહેનત મેં કરી છે, તો તમને બધાને સમજાવી શકું જો ભગવાન કરે તો. કારણ કે આમ બહુ લાંબુ ગણિત નથી, પણ થોડુંક ધ્યાન રાખીને જો કરશો તો ખ્યાલ આવજે. આપણે 21 સેકન્ડની, શાસ્ત્રમાં ગણિત આપણું એવું કહે છે કે 21 સેકન્ડે એક પલકારો થાય, નિમિષ આંખ બંધ કરીને ખોલીએ, ને 0.21 સેકન્ડ ને એક પલકારો થાય, બરાબર. તો 0.21 સેકન્ડનું એક નિમિષ થાય, એવા 15 નિમિષનો એક ખસ્ત થાય, એવા 30 ખસ્તનો એક કાળ થાય, એવા 30 કાળનું એક મુહૂર્ત થાય, અને એવા 30 મુહૂર્તનો એક અહોરાત્રિ, એટલે એક દિવસ ને એક રાત્રિ થાય 30 કાળનું, 30 મુહૂર્તનું. અને તેવા 30 અહોરાત્રિનો એક મહિનો થાય, અને તેવા 6 મહિનાનું એક આયન થાય. આપણે કહીએ છીએ ને ઉત્તરાયણ અને દક્ષિણાયન, એ એક આયન 6 મહિનાનું એક આયન થાય. અને 2 આયન એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન ભેગું થાય એટલે 2 આયનનું એક વર્ષ થાય. આ પૃથ્વીનું આપણે વર્ષની ગણતરી મૂકી, જૂની ગણતરી, હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, 12 ફેબ્રુઆરી એવું બધું એ આધુનિક થઈ ગયું, પણ પહેલા આ રીતે ગણતરી મુકાતી. તો 2 આયનનું એક વર્ષ થાય એટલે 1 વર્ષ એટલે દેવતાઓનું ડિવાઇન, જેને સોલર સિસ્ટમ કે ડિવાઇન ઇયર, એ એક દિવસ થાય, બ્રહ્માનો એક દિવસ. અને એવા 43,20,000 વર્ષના 4 યુગ થાય. કેટલા થાય? 43,000 ને 20,000 વર્ષના 4, અને એ દેવતાઓના 12,000 વર્ષ થાય. આપણા 43,20,000 અને દેવતાઓના 12,000 વર્ષ, એનો એક એક ચોકડી એટલે મહાયુગ, જેને કીધું 4 યુગની સંધિ દ્વાપર. એમાં ગઈકાલે યુગને અમે વર્ષ બતાવ્યા હતા, કળિયુગનો 4,32,000, દ્વાપરના 8,64,000, ત્રેતાના 12,96,000 અને સતયુગના 17,28,000 વર્ષ. એટલે કુળ થઈ અને 43,00,000 વર્ષ થાય એટલે એની એક ચોકડી થાય, એવો મહાયુગ. એવા 1,000 મહાયુગનો એક કલ્પ થાય અને બ્રહ્માનો એક દિવસ થાય, બરાબર. અને એવા 30 દિવસનો મહિનો થાય અને 12 મહિનાનું વર્ષ થાય એટલે, અને એવા 12 મહિનાનું વર્ષ થાય અને એવા 50 વર્ષ એટલે એ એક પરાર્ધ થાય. બ્રહ્માના 50 વર્ષ એટલે એક પરાર્ધ, એટલે બ્રહ્માના 100 વર્ષ એટલે બે પરાર્ધ, એટલે કેટલા થાય? 43,00,000 ગુણ્યા 20,000 ગુણ્યા કરું છે, હું આંકડો બોલું, હવે એને કઈ રીતે કરશો જો એનો ટોટલ વર્ષ થાય, બોલું નંબર એટલે તમે કોણ છે, કેલ્ક્યુલેટર હોય તો જરા કરજો ને પછી મને કહો કે આને શું કહેવાય, હું તો મને ફાવ્યું નહીં. 313-528-320-000-000 કેટલા થયા? ફરી બોલો. ફોનમાં આવ્યું જ નહીં, ફોનમાં આવ્યું જ નહીં. ફરી બોલો. 313-528-320 000-000 માઇકમાં બોલો ને બધા સંભળાય. રફલી કહી દો તોય વાંધો નહીં, આ ખબર પડે.
સો રફલી થાય છે 313,522,320,000,000 થાય છે વર્ષ.
આ જે કીધા ને 3 મિલિયન ટ્રિલિયન જે કીધા, એ એટલા વર્ષ પછી તેનો નાશ, નિમિત્ત નાશ, નિમિત્ત પ્રલય કહીએ. અને જ્યારે વિરાટ પુરૂષનો દ્વિપાર્ધ કાળ પૂરો થાય, વિરાટ પુરૂષનો દ્વિપાર્ધ કાળ જે હમણાં કેલ્ક્યુલેશન આપણે કર્યું, એટલા જે એનો કાળ પૂરો થાય ત્યારે એ વિરાટનો દેહ સત્યાદિ લોકને સહિત નાશ થાય છે. આ વિરાટનો દેહ સત્યાદિ લોકે સહિત એ નાશ થાય છે. અને મહદાદિ જે 24 તત્વ પ્રધાન પ્રકૃતિ અને પુરૂષ તે સર્વે મહામાયાને વિશે લીન થાય છે. આ પ્રકૃતિ પુરૂષ જે સંસારની સૃષ્ટિ ભગવાને રચના કરી આ બધું ક્યાં પાછું લીન થયું? મહામાયાને વિશે લીન થાય છે. અને તેને પ્રાકૃત પ્રલય કીધો. પહેલો કયો કીધો? નિમિત્ત પ્રલય. જે સૃષ્ટિની અંદર જયારે બ્રહ્માંડનો સૃષ્ટિનો નાશ થાય તેને નિમિત્ત પ્રલય કીધો. અને જયારે પ્રાકૃત પ્રલય થાય ત્યારે આ બધું માયામાં લીન થઈ જાય છે એને પ્રાકૃત પ્રલય કીધો. અને મહામાયા તે અક્ષર બ્રહ્મના પ્રકાશને વિશે લીન પામે છે. અને જેમ દિવસને વિશે રાત્રિ લીન પામે, દિવસ હોય એને વિશે રાત્રિ લીન પામે, લય પામે છે, તેમ આત્યંતિક પ્રલય કહીએ. અને જયારે માયા બ્રહ્મમાં લીન થાય અને છેલ્લે બ્રહ્મ છે એ પરબ્રહ્મમાં એ લીન થઈ જાય, એટલે આ આત્યંતિક પ્રલય જયારે થાય છે. અને તે અને દેવ, દૈત્ય અને મનુષ્ય જે દેહ તેનો જે ક્ષણ ક્ષણ પ્રત્યે નાશ થાય તેને નિત્ય પ્રલય કહીએ. જે રોજિંદો આપણો જે છે એ બધો જે દેવ, દૈત્ય અને મનુષ્યાદિનો જે દેહનો નાશ થાય ક્ષણે ક્ષણે જયારે જયારે થાય એ જે નાશ થાય છે એ નિત્ય પ્રલય કહીએ. એવી રીતે જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેને જો જાણે તો સંસારને વિશે વૈરાગ્ય થાય. આનું આ બધું કહેવાનું કારણ શું હતું? શું કરવું હતું? હવે વૈરાગ થયો ફરી સંભળાવું. આ ન્યા જ્યાં સુધી વૈરાગ થાય ત્યાં સુધી ગાવાનું છે આપોઆપ. અને પેલું કીધું ને કે મૂળ તો હેતુ વૈરાગ્યનો છે. સંસારને આવું નાશવંત સંસાર છે, ભલે એના વર્ષો હજારો છે એટલે આપણને જણાતા નથી, હજારો વર્ષનું છે, પણ આ અંતે નાશ થવાનું છે. અને આ નાશ થાય ત્યારે શું થાય? ત્યારે સંસારનો વિષય વૈરાગ્ય થાય. જયારે નાશ થાય એટલે આપણે એનો મોહ તૂટે ને એનો વૈરાગ્ય થાય. અને ભગવાનને વિશે ભક્તિ થાય જયારે સંસારને નાશવંત જાણે. આ ટૂંકો સાર છે. ઘણી વખત સભામાં કથામાં આપણે સાંભળ્યું છે કે જગત નાશવંત છે એનો મોહ છોડો, અને ભગવાન અવિનાશી છે, શાશ્વત છે, એનો સ્નેહ કરો, એની ભક્તિ કરો. આપણે કહીએ છીએ ન સમજે એના માટે આ જરૂરી છે. અને ભગવાનને વિશે ભક્તિ થાય. અને જયારે સર્વે બ્રહ્માંડનો પ્રલય થાય ત્યારે જે સર્વે જીવ છે તે તો માયાને વિશે રહે છે. જયારે ભગવાનની માયાને વિશે રહે છે અને જયારે પુનઃ ભગવાન સ્વર્ગ મૂકે, આગળ વચનામૃતમાં એક જગ્યાએ આવે મહારાજ કે જયારે ફરી ભગવાન સ્વર્ગ મૂકે, પિંડ સ્વર્ગ જયારે સૃષ્ટિનો, ત્યારે ફરી એ માયામાંથી જીવોને ઉત્પન્ન કરે છે. વળી 84 લાખની ભ્રમણાને કાર્યઘટનામાં જીવાત્મા એ ભટક્યા કરે છે. અને જીવ માયાને વિશે રહે છે. અને જે ભગવાનનો ભક્ત છે તે તો ભગવાનના ધામમાં જાય છે. લો, ભગવાનનો ભક્ત છે એ એક વખત ભગવાનના ધામમાં ગયો, પછી ભગવાનની ઈચ્છા કરીને આવે તો જુદી વાત છે. બાકી ભગવાનના પછી એને પુનર્જન્મ લેવાની કે સંસારમાં ભટકવાની એને જરૂર નથી. એટલે આ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે આ જે જાણે તો એનાથી અવિદ્યા ટળે, જગતનો મોહ ટળે, જગતની અંદર વાસના ટળે. અને એ જ્યારે સૃષ્ટિની કે જગતના વિષયોની વાસના ટળે ત્યારે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થાય. અને ભગવાનના સ્વરૂપમાં જ્યારે પ્રીતિ થાય અને ભક્તિ કરતો થાય ત્યારે એને પુનર્ભટકવું પડે. પડતું નથી અને ભગવાનના ધામની એને પ્રાપ્તિ થાય છે. અને એ છેલ્લે પાંચ મિનિટ જ વધારે લઉં અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે તે ભગવાનનું ધામ કેવું છે. આપણે પહેલે દિવસે આ રેફરન્સ લીધો હતો ભગવાનના ધામ કેવું છે, ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે ભગવાનનું ધામ તો સનાતન અને નિત્ય છે અને અપ્રાકૃત છે અને સચ્ચિદાનંદ છે અને અનંત અને અખંડ છે. અને દ્રષ્ટાંતે કરીને કહીએ જેમ પર્વત અને વૃક્ષાદિ સહિત અને મનુષ્ય પશુ પક્ષીઆદિએ જે આકૃતિ તેણે સહિત એવી જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વે સૂર્ય હોય, પછી તેને તે જે કરીને સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભે શોભાયુક્ત ભગવાનનું ધામ છે. અને એવું જે ભગવાનનું ધામ તેને ભગવાનના ભક્ત તે સમાધિને વિશે દેખે છે અને દેહ મૂક્યા પછી તે તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 12મું સહજાન સ્વયં મહારાજ.